पद 21 निशानी कहाँ बताऊं रे।
सिद्ध सनातन जो कहूँ रे कहाँ बताओ रे तेरो अगम गोचर रूप। अनुभव अगोचर वस्तु है रे जन वो एही रे लाज। अनुभव अगोचर वस्तु है रे जन वो एही रे लाज। कहना सुनन को कछु नहीं प्यारे कहना सुनन को कछु निसानी। कहाँ बताओ रे तेरो अगम गोचर रूप। निसानी कहाँ बताओ रे तेरो अगम गोचर रूप।
आ पद द्वारा योगीराज जी द्रव्य अनुयोग ने स्पष्टता आत्मस्वरूपनी સંકીર્ણતા કેવી છે તેના પ્રશ્નોની જડી વરસાવી આત્માના વિષયમાં આપણને મૂંઝવી મૂકતા હોય એવું જણાય છે। પરંતુ આ તો આપણા સૌની પોતાની મૂંઝવણ છે જેને યોગીરાજજીએ વાચા આપી છે અને પછી ઉપસંહારના ચોથા અને પાંચમા ચરણમાં આપણી મૂંઝવણને દૂર કરી સ્વરૂપનું સત્ય નિરૂપણ કરી આપણને નિશંક બનાવ્યા છે। નિશાની કહાં બતાઉં રે તેરો અગમ અગોચર રૂપ। નિશાની કહાં બતાઉં રે। આત્મા અગમ છે એટલે કે શબ્દોથી એની ગમ સમજણ પડે એમ નથી અને દ્રષ્ટિથી પણ રૂપ દ્રશ્યમાન થાય એવું ગોચર એટલે કે ઇન્દ્રિયોથી ચરિતાર્થ થાય નહીં એવું અગોચર રૂપ છે। વાણી અને ઇન્દ્રિયો ઉભયથી એ અગમ્ય અગોચર અકથ્ય અવર્ણનીય અવક્તવ્ય અનભિલાભ્ય છે। અનભિલાભ્ય પદાર્થો અભિલાભ્ય પદાર્થો કરતાં અનંત ગુણા છે તેથી શાસ્ત્રોમાં અનંતનો ભાગ જ ગૂંથી શકાયો છે। આપણે જે જાણીએ છીએ તેનાથી અનંત ગણું જાણતા નથી તેથી અલ્પજ્ઞાની એવા અજ્ઞાની કે છદ્મસ્થ જ્ઞાની કયા છે એની નિશાની ઓળખ કેમ કરીને આપું? તું જ મને કહે કે તું કોણ છે તે તમને હું કહું? તને હું ઓળખાવું કે તું જ તને જાણે ઓળખે અને તારો સ્વપરિચય આપે? જાતકને જાત સિવાય જગતમાં બીજો કોણ ઓળખે? આપણા સૌની દશા એવી માયાવી થઈ ગઈ છે જેવી કવિ કંદર્પે જણાવી છે। જરણું શોધે નિર્ને દીપક શોધે તેજ જીવ શોધે બ્રહ્મને એ માયાના ખેલ। દીવા તળે જ અંધારું એના જેવી આ વાત છે। સુખ દુઃખ બુદ્ધિ બતાડવાની ચીજ છે? ઘીનો સ્વાદ કહી શકાય એમ છે? કેરી કેવી મીઠી તે બતાડી શકાય કે બોલી શકાય એમ છે? સાકર મીઠી જીભ આસ્વાદે છે ત્યારે સાકર મીઠી છે એ જીભ બોલી શકતી નથી અને પછી પણ જીભ એ મીઠાશની અનુભૂતિને અભિવ્યક્ત કરવા અસમર્થ રહે છે। આત્મા શું છે એની વિધેયાત્મક ઓળખ આપી શકાય એમ નથી તેથી વેદમાં આત્માની નિષેધાત્મક ઓળખ આપતા નેતિ નેતિથી આત્માને ઓળખાવ્યો છે। ગમ્ય કે અગમ્ય ગોચર કે અગોચર રૂપી કે અરૂપી વ્યવહાર નૈવાદ અને નિશ્ચય નૈવાદ ઉભય વસ્તુત્વના ભેદના પરીક્ષણ માટે મનની આંખને જ્ઞાનચક્ષુને અતિ સૂક્ષ્મ બનાવવા જોઈશે। જે ભેદના પરદાને વિંધીને પેલી પાર નીકળી જઈ સ્વથી અભેદ એવા સત્યનું પરીક્ષણ અને નિરીક્ષણ કરી શકે દ્રષ્ટિને તીક્ષ્ણ વેધક બનાવ્યા સિવાય વસ્તુ સ્વરૂપના ભેદને અને અભેદને સમજી શકાતું નથી અને એ અગમ જ રહે છે. ગમ્ય વસ્તુમાં રહેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, સ્વર, અક્ષર, વ્યંજન, પદ, નામભેદ, કામભેદના ગમ્યપણાથી તેની ગમ પડે છે. કેમ કે અનાદિના અનંતકાળથી એના જ ગમ્યપણાનો અભ્યાસ થઈ પડ્યો છે. જ્યારે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ રહિત, નિરંજન, નિરાકાર, નિરાલંબ, નિર્વિકલ્પ, નિરાવરણ, અનામી, અરૂપી, અક્ષય, અક્ષર, અજરામર, અવિનાશી, અવ્યાબાદ, અગુરુ, લઘુ, અભેદ ગ્રાહક છે, તે સ્વગુણોની અનાદિના અનંતકાળથી કોઈ ઓળખ જ નથી. તેથી તે અલખ, અલક્ષ અને અગમ્ય એવી અગમ જ રહી છે. ગોચર વસ્તુ એટલે ગો, ઇન્દ્રિયો જેનો ચારો ચરે છે તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ પાંચ ઇન્દ્રિયોના 23 વિષયો વિશ છે. જ્યારે અગોચર એ છે કે જે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. સર્વ બાહ્ય પદાર્થોના ચારાને વર્જિત ગણી જે સ્વમાં રહેલા સ્વગુણ, સ્વરૂપગુણ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિને સ્વમાં સ્થિત કરીને, એટલે કે સ્વમાં ધારીને તેજોમય પ્રકાશન શક્તિનો ઇન્દ્રિયાતીત જ્ઞાતા દ્રષ્ટાભાવનો ચારો ચરે છે, અર્થાત સ્વમાં રમે છે, સ્વરૂપ આનંદ લે છે, તે અગોચર છે. પરખ કરી શકાય એવા ચિહ્નો, લક્ષણો, નિશાનીના ધારક પણ આપણે આત્મા સ્વયં જ છીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આત્માને ઓળખાવનારી આત્માની જ નિશાનીઓ છે, જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એના નથી તેમાં મોહાય છે અને ફસાય છે, તેથી તે નજરે ચડતી નથી. પૂતગલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં જકડાઈ ગયો છું, એવા કર્મોના દુઃખ મારા કહેજો ચાંદલિયા, કહેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે, સિમંદર તેડા મોકલે. ઉપાધ્યાય વીરવિજયજી. અને જે નજરે ચડે છે તે તો રૂપી એવી કાયાના કાયરૂપ ધર્મો છે. એથી જ ભ્રમણામાં, માયામાં જીવનારા જીવો આનંદગંજી મહારાજશ્રીને પ્રશ્નો કરે છે કે આત્મા હોય તો દેખાડો ને, એની નિશાની તો બતાડો. અમે તો સમજીએ છીએ કે આત્મા બાત્મા કંઈ છે જ નહીં, બધી હંબક વાતો છે, જો હોય તો કોઈને કશે ક્યારેય નજરે તો ચડે ને. આત્મા કોઈને નજરે ચડ્યો હોય એવું આજ દી સુધી તો સાંભળ્યું નથી. એમ અગમ અગોચર એવો આત્મા આત્માથી જ ગમ્ય છે. તેથી જ આત્માને ઓળખાવનારા અને આત્માને પમાડનારા શાસ્ત્ર ગ્રંથોને આગમ ગ્રંથો કયા છે. જે આત્માથી જ ગમ્ય હોય તેની ગમ તો જ પડે જ્યારે જીવ જે શિવ છે તે એના શિવ સ્વરૂપ, આત્મ સ્વરૂપમાં આવે. છતાં યોગીરાજજીએ આત્મા કેમ સમજાય એમ નથી, અને સમજવો હોય અને પામવો હોય તો કેમ પમાય, એ હવે પછીના આ પદના ચરણોમાં જણાવવા પ્રયત્ન કર્યો છે. રૂપી કહું તો કુછ નહીં રે, બંધે કૈસે અરૂપ, રૂપા રૂપ જો કહું પ્યારે, એસે ન સિદ્ધ અનૂપ. જો આત્મા રૂપી છે એમ કહું છું તો દોષ એ આવે છે કે આ ક્ષણનું રૂપ બીજી ક્ષણે તો રહેતું નથી અને નાશ પામીને બદલાયેલું રૂપ નજરે ચડે છે. આત્માને અવિનાશી કયો છે તો પછી એ વિનાશ પામતા એવા ક્ષણે ક્ષણે બદલાતા, રૂપાંતર પામતા એવો રૂપી કેમ કહી શકાય? મૃત્યુ થતાં દેખાય છે તે રૂપમાંનું કશું જ રહેતું નથી. એ દેખાતું હતું, હલનચલન કરતું, હરતું ફરતું, અરસપરસ વ્યવહાર કરતું હતું, તે તો નિશ્ચેતન થઈ ખાખમાં મળી જતું જોવામાં આવે છે. આમ આત્માને રૂપી કહેવો તે ખોટું છે. જો આત્મા રૂપી નથી તો પછી અરૂપી હોવો જોઈએ. પરંતુ જો આત્માને અરૂપી કહેવા જઈએ તો દોષ એ આવે છે કે આત્મા તો કર્મના બંધે બંધાયેલો અને પુણ્ય પાપ કર્મ બંધના પરિપાકને ભોગવતો જણાય છે. સિદ્ધાંત તો એ છે કે અરૂપીને કોઈ બંધ પડે નહીં, અરૂપી તો અબંધ હોય. આમ આત્માને અરૂપી કહેવા જતાં પણ ખોટા ઠરીએ એમ છે. તો શું મારે આત્માને રૂપી પણ નહીં અને અરૂપી પણ નહીં એવો ક્વચિત રૂપી અને ક્વચિત અરૂપી એવો રૂપારૂપી જાણવો? નહીં રે પ્યારે, રૂપારૂપી કહીએ તો જે સિદ્ધાત્મા છે એ તો એવા રૂપારૂપી છે નહીં, એ તો કહી શકાય નહીં, સાંભળી શકાય નહીં એવા અનુઠા અનુપમ છે. વિશ્વમાં ઘઉં બાજરી વાવે તો તેમાંથી તે જ વસ્તુઓ પાકતી ઇન્દ્રિય પ્રત્યક્ષ જણાય છે, પણ આત્મા તો ક્યાંય જણાતો નથી. આવું કહેનારાને અગમ અગોચર અલખ વસ્તુની અરૂપતાનો પરિચય કેવી રીતે કરાવવો? જો અરૂપી કહું છું તો સમજાતું નથી, અને અગર રૂપી કહું છું તો લોકવાતને સ્વીકારી એને સત્ય માની લેવાનો દોષ લાગે છે. કેમ કે વસ્તુના આત્માના અરૂપી ધર્મોનો હું સ્વીકાર કરતો નથી તેવું ઠરે છે. જે અગમ અગોચર છે તે ઇન્દ્રિય ગ્રાહ્ય છે જ નહીં, તો જેનું કાર્યક્ષેત્ર ઇન્દ્રિયો સુધીનું સીમિત છે તેવાને એ બહારમાં કેમ બતાડી શકાય? બહારમાં બતાડી શકાય એવો અરૂપીનો ગુણધર્મ જ નથી. આથી નયવાદના આગ્રહી, એકાંતવાદી, ચારવાક મતવાદી વિગેરે મારી માન્યતાના વિરોધી બની જાય છે. એ બધા એકાંત મતવાદીઓના રોષનું કારણ બનવાનો દોષ મને લાગે છે. મતાગ્રહના ઝઘડા ખેંચતાણી ચાલી રહી છે, આપસ આપસમાં ધર્મી કહેવડાવતા ધર્મીઓની જ લડાઈ મચી પડી છે. રાગ ન કરવાનો ઉપદેશ આપનારા અવતારી મહાપુરુષો, ઉપદેશક ઋષિ મુનિઓનો ઉપદેશ, પૃથ્વીતલ ઉપર એમનું અવતરણ નિષ્ફળ જાય છે. હવે જો અરૂપી તત્વનો આગ્રહી બનું છું તો કર્મનો બંધ, તત્વનો છેદ ઉડી જાય છે, અને જ્ઞાનીઓની પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ મુક્તિની વાતો નિરર્થક મિથ્યા ઠરે છે. જ્યારે આખું વિશ્વ બંધના પુણ્યકર્મ પાપ કર્માદિ બંધના સુખ દુઃખાદિ કર્મફળ ભોગવતા નજરો નજર જણાતા હોય, જગતમાં કર્મબંધના કારણો પણ વિદ્યમાન હોય, બંધથી છૂટવાના મુક્તિના ઉપાયો પણ જો વિદ્યમાન હોય તો પછી અરૂપી જ છે એવો આગ્રહ કેમ કરી રાખી શકાય? હવે જો દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા જેવી વાત રૂપારૂપી છે એમ કહું તો વર્ણશંકરતાનો દોષ લાગે છે, જેને કોઈ ઉપમા આપીને પણ સમજાવી નહીં શકાય એવી સિદ્ધ ભગવંતો સિદ્ધાત્માની અનુઠી અનુપમ દશાને, સિદ્ધ દશાને, સિદ્ધત્વને ખોટું ઠરાવવા જેવું થાય છે. આ માન્યતાથી તો મોક્ષ તત્વ જ ઉડી જાય છે. માત્ર રૂપી કહેવામાં, માત્ર અરૂપી કહેવામાં કે માત્ર રૂપારૂપી જ એમ એકાંતિક કથન કરવામાં તો જ્ઞાનીઓએ એમના વિતરાગ નિર્વિકલ્પ પૂર્ણ જ્ઞાનમાં જોઈને કહેલી નવતત્વની વાતોને જીનવાણીને મિથ્યા કહેવા જેવો ભયંકર મિથ્યાત્વનો દોષ લાગે છે. વિતરાગ સર્વજ્ઞોના જ્ઞાનકથનમાં અસત્યનો અંશ શું છાંટ પણ હોતી નથી એવી એમની વિતરાગ વાણી હોય છે. સિદ્ધ સનાતન જો કહું રે, ઉપજે વિનસે કોન? ઉપજે વિનસે જો કહું રે, નિત્ય અબાધિત કોન? વસ્તુ અનાદિ અનંત કાળથી જે છે તેમ છે, અને હવે પછી અનંત કાળ સુધી એ જેમ જેવી છે તેમ તેવી અનાદિ અનંત અનુત્પન્ન અવિનાશી સ્વયંભૂ નિષ્પન્ન સ્વયં સિદ્ધ સનાતન છે. એવું વિધાન જો હું કરું છું તો પછી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આજે ઉપજે છે એટલે કે ઉત્પન્ન થાય છે, જન્મે છે અને વિનસે છે એટલે કે વિનાશ પામે છે, વ્યય થાય છે, મરે છે, તે કોણ છે? આવો એકાંતિક સનાતની મતનો આગ્રહી બનું છું તો બંધ તત્વ અને મોક્ષ તત્વનો છેદ ઉડી જાય છે, વિતરાગની વિતરાગ તત્વવાણીનો અપલાપ થાય છે. વળી વિશ્વની વાસ્તવિકતા તો એ છે કે જીવો જન્મ મરણની જંજાલ ભોગવતા ઇન્દ્રિય પ્રત્યક્ષ નજરે પડે છે. આમાં તો વિશ્વ વાસ્તવિકતા નકારવાના ગાંડપણનો દોષ પણ લાગે છે. સનાતન શુદ્ધ સત્ય જ હતો તો પછી આ દેખાઈ રહી છે જે તે અશુદ્ધિ એ શુદ્ધાત્મામાં પેસી ક્યાંથી ગઈ? એ અશુદ્ધ થયો જ નથી અને શુદ્ધ જ છે, તો અશુદ્ધિ દૂર કરવાની અને શુદ્ધ થવાની મુક્તિની વાતો કરો છો શા માટે? બધા આત્મા સનાતન સિદ્ધ ગુણ ધરાવનારા છે એમ કહેવાથી તો કર્મ મલ ક્ષયથી પ્રાપ્ત થનારી સાદી અનંત ભાંગાની સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો હેતુ જ લક્ષ્ય જ માર્યો જાય છે. સનાતની માન્યતાને આધારે પુણ્યપાપ ભાવરૂપ સંસારી જીવોની આખી દિશા જ પલટી નાખનારી કોઈ એકાધિકારી સર્વસત્તા ધરાવનારી લીલા કરનારી મહાસત્તા છે તેનું આધિપત્ય સ્વીકારવું પડે. એ સનાતન સર્વસત્તાધીશ લીલા કરે છે અને એની લીલા પ્રમાણે એની સત્તામાં રહેલા જીવોએ 84 લાખ યોનિમાં લાલાયિત થવું પડે છે. આ કાંઈ વિશ્વની વાસ્તવિકતા નથી, આ તો કલ્પના છે અને આપણે આપણા જ કર્તૃત્વરે બીજા કોઈ ઉપર ઠોપવા જેવું છે. વસ્તુ સ્વરૂપ તો એવું છે કે પ્રત્યેક આત્મા વૈયક્તિક સ્વસત્તાધીશ સ્વને આધીન સ્વાધીન છે, એ કાંઈ પરાધીન નથી, પણ પોતે પોતામાં પોતાપણાથી સ્વતંત્ર છે. મુક્ત થતા સિદ્ધત્વને પામ્યા પછી પણ એ બધાય આત્મા પોતાના સ્વરૂપથી અને ગુણથી એક સમાન હોવા છતાં સંખ્યાથી દ્રવ્યની અપેક્ષાએ જુદા જુદા અલગ છે. પોતાની વૈયક્તિકતા ઇન્ડિવિજ્યુઆલિટી સ્વગતતાનું કંઈ વિલીનીકરણ થતું નથી, બધા એક સરખા સ્વસ્વરૂપમાં સ્વસત્તામાં છે, જ્યાં કોઈ એમનો ઉપરી પણ નથી હોતો અને એમની નીચે કોઈ એમનો સેવક પણ નથી હોતો. હવે જો એમ કહું કે આત્મા ઉત્પન્ન થઈને જન્મીને વિનાશ પામી જાય છે, મરી જાય છે, તો પછી પ્રશ્ન એ થઈ પડે છે કે જે નિત્ય ધ્રુવ અબાધિત તત્વ છે, જે બાલ્યાવસ્થા કિશોરાવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા પૂર્વાવસ્થા ઉત્તરાવસ્થામાં ઊંઘતા પહેલાં અને જાગ્યા પછી સાથે ને સાથે જે હુંપણાનો અહેસાસ કરાવતું અસ્થિપણાની અસ્મિતાનું તત્વ છે, તે નગણ્ય એવું ગૌણ બની જાય છે. તેથી ઉત્પત્તિ સ્થિતિ અને લયની ઉગવા અથમવાની ખીલવા કરમાવાની માન્યતા પણ બિનપાયાદાર ઠરે છે. સર્વાંગી સબ નય ઘનીરે માને સબ પરમાન નૈવાદી પલ્લો ગ્રહી પ્યારે કરે લરાઈ ઠાન. જેટલા વિચારકો જેટલા વિકલ્પો તેટલા અનંતા નયો, એટલે કે દ્રષ્ટિકોણ વ્યૂ પોઈન્ટ્સ હોવાના. ઘણા નયો અને ઘણા મતો છે. સર્વ વિચારકોના સર્વ મતો સર્વ સિદ્ધાંતો તેમના તે દ્રષ્ટિકોણ વ્યૂ પોઈન્ટ નયની અપેક્ષાએ તે નય સાપેક્ષ સાચા છે અને તે સર્વ સંત પુરુષો સાધુ પુરુષો યોગી પુરુષો ઋષિ મુનિઓ અને વિદ્વાન પંડિતોએ તેને તે નય સાપેક્ષ પરમાણ એટલે પ્રમાણ માન્યા છે. વસ્તુતત્વ અનેક ધર્મી અનંત ધર્માત્મક છે તે લક્ષમાં નહીં લેતા નયવાદીઓ જે એકાંતિક વાત કરી પોતાના જ મતનું પૂછડું પકડી પલ્લો ગ્રહીને મતાગ્રહી હઠાગ્રહી કદાગ્રહી બને છે, તેથી પોતાના જ નયના તરાજુના પલડા માં તોલીને પોતાની જ ફૂટપટ્ટીથી વિશ્વ આખાને માપવા કે તોલવાનું હીન સીમિત સંકુચિત માનસ રાખે છે, તે જ લડાઈનું મૂળ બને છે. ઠાન એટલે કે સ્થાનક, મનને ઠારવાનું મઠરૂપ ધર્મસ્થાનક ધર્મધામ છે. મત ધર્મ મત છે, આમ મત ધર્મનો છે, સ્થાન ધર્મનું છે, જ્યાં ધર્મનું પ્રવર્તન થવું જોઈએ અને અધર્મનું નિવર્તન થવું જોઈએ, પરંતુ પોતાના જ મતના કોશેટામાં પોતાના જ ધર્મમતથી પોતાના જ ધર્મસ્થાનકના બંધી બનેલા કોશેટામાં પુરાયેલા સંકુચિત માનસથી મતાગ્રહી થતા જેનું કામ જેનો હેતુ યુદ્ધ નિવારણનો અને શાંતિ સમતા સહકાર સહયોગ પ્રેમના પ્રસારણનો છે, તે જ અરસ પરસ લડી ઝઘડી અંદરો અંદર એકમેકથી કપાઈ રહ્યા છે. ધર્મનો હેતુ જ માર્યો જઈ રહ્યો છે. ધર્મની તો અવમાનના, અવહેલના, અશાતના જ થઈ રહી છે. પણ આપણે આપણી જ, આપણા સૌમાં રહેલા ભગવાન આત્માની, પરમાત્માની, આત્મધર્મની મહાઅશાતનાના દોષના ભાગી બની મહાપાપી બની રહ્યા છીએ. કળિયુગ પાંચમો હુંડા અવસર પીણીનો ભસ્મગ્રહથી દૂષિત કાળનો આ દુષ્પ્રભાવ હશે એવું ઠાલું આશ્વાસન લેવાનું રહે છે. સિમંદર ભગવંત તેડા મોકલે અને એમના ચરણોમાં મહાવિદેહ વસીએ તો આમાંથી છૂટીએ કે પછી કોઈ યુગ પુરુષ અવતરે અને આપણને આ ચુંગાલમાંથી છોડાવે તો જ છૂટાય એમ છે. ધર્મસ્થાનમાં ધર્મ નથી, વત્થુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ, એ દ્રવ્યાનું યોગની કલમથી આત્માનો આત્મ સ્વભાવ એ જ આત્મધર્મ. આત્માનો આત્મધર્મ, આત્મ સ્વભાવ, આત્મગુણ, સ્વરૂપ ગુણ આત્માએ આત્મામાંથી જ પ્રગટાવવાના છે. પ્રમાણ એ છે કે આત્મા સાદી શાંતપૂર્વક અનાદિ અનંત છે, તેથી તે એની સાદી અનંત શાશ્વત સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. જે પ્રાપ્તની પ્રાપ્તિ છે અને તેની પ્રાપ્તિના સર્વ પ્રયત્નો જ્યાં પણ થતા હોય, જે પણ મતથી થતા હોય અને જે કોઈ વડે થતા હોય ત્યાં આત્મધર્મ પ્રવર્તન છે અને તેનો પૂરેપૂરો આદર કરવો જોઈએ. પછી ત્યાં જાતિ, લિંગ, દેશ, વેશના ભેદ ભૂસાઈ જવા જોઈએ. આપણે ભેદમાં ભેદ નથી પાડવાના, પણ ભેદમાં અભેદ રહી અભેદથી અભેદ થવાનું છે. અન્ય નયનો અપલાપ કર્યા વિના કોઈ એક નયથી થતી વિચારણા એ સુનય છે. અન્યથા કોઈ એક નયથી એકાંતિક વાત કરવી સાથે અન્ય નય, અન્ય મતને અમાન્ય રાખવા તે દુર્નય છે. એ મતાગ્રહ હઠાગ્રહ કદાગ્રહ છે. આત્માને કર્મજનિત અવસ્થાથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ રૂપી કહી શકાય. આત્માને કર્મરહિત શુદ્ધાવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયથી અરૂપી કહી શકાય. આમ આત્મા એની અવસ્થામાં અવસ્થિત અવસ્થાએ પર્યાયાર્થિક નયથી રૂપી છે, પરંતુ પ્રત્યેક અવસ્થાના અધિષ્ઠાતા આધારભૂત દ્રવ્ય ધ્રુવ તત્વની અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયના દ્રષ્ટિકોણથી અરૂપી છે. સિદ્ધાવસ્થાની કર્મમલ રહિત નિર્મળ શુદ્ધાવસ્થામાં આત્મા અરૂપી છે અને અરૂપી અવસ્થા હોવાથી રૂપી એ ઉંજળ કર્મ પછી એ અરૂપીને ચોંટતું નથી. રૂપી ક્યાં તો રૂપીને ચોંટે છે કે પછી રૂપા રૂપીને ચોંટે છે. કર્મ સહિતની આત્માની સંસારી જીવાવસ્થા જે અનાદિની છે તે તેની રૂપારૂપી અવસ્થા છે. આત્માને પર્યાયાર્થિક નયથી ક્ષણિક અનિત્ય કયો છે, જે બૌદ્ધ મત છે. તો બીજી બાજુ આત્માને એની સત્તાગત ત્રૈકાલિક શુદ્ધ પરમ પારિણામિક ધ્રુવ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિક નયના દ્રષ્ટિકોણથી નિત્ય શુદ્ધ સનાતન કયો છે, જે વેદાંતીઓનો મત છે. જ્યારે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, જન્મે છે અને મરે છે, તે અવસ્થા પર્યાય છે જે ધ્રુવ તત્વના આધારે છે. અનુભવ અગોચર વસ્તુ હેરે જાનવો એહિરે લાજ, કહન સુનન કો કછુ નહીં પ્યારે આનંદ ઘન મહારાજ. અનુભૂતિઓ દ્વારા આત્માનું જ્યોતિર્મય પ્રકાશક સ્વરૂપ કે જેમાં જ્ઞાનગુણ અને દર્શનગુણની મુખ્યતા છે તેનું અનુભવન પ્રગટીકરણ કરવાનું છે. એમાં જ્ઞાન સૂર્ય સમાન તેજસ્વી હોવાથી તેની જલદ દાહક શક્તિ કર્મોને પ્રબળ આતાપનાની તપ ભઠ્ઠીમાં ધ્યાનાગ્નિથી તપાવી બાળીને ભસ્મીભૂત કરી મૂકે છે. આ શક્તિ જ્ઞાનગુણમાં છે. દર્શનગુણ ચંદ્રના પ્રકાશ જેવો શીતળ, શાતાદાયી, નિર્મળ છે. જ્ઞાનગુણથી જણાય છે અને દર્શનગુણથી દેખાય છે. જ્ઞાન દર્શનગુણ યુગપદ કાર્યાન્વિત હોય છે અથવા તો મતાંતરે દર્શનગુણ સામાન્ય હોય અને જ્ઞાનગુણ વિશેષ હોય, પૂર્ણાવસ્થામાં વિશેષ એવા જ્ઞાનગુણમાં સામાન્ય એવો દર્શનગુણ સમાઈ જતાં અભેદ પ્રવર્તન છે. ચારિત્રગુણથી જ્ઞાન દર્શનમાં રમણતા છે, અથવા તો ગુણોનું યથાર્થ સતત નિરંતર પ્રવર્તન છે, એ ચારિત્ર છે. પૂર્ણાનંદ વેદનરૂપ પૂર્ણકામ એ તપ છે. આ ચારેય દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની અનંતતા, નિરંતરતા અને પ્રદેશની તથા જ્ઞાનોપયોગ, દર્શનોપયોગની અકંપનીયતા એ અનંત વીર્ય છે. સ્વપ્રકાશકતા, પરપ્રકાશકતા, સર્વપ્રકાશકતા અને સર્વોચ્ચ પ્રકાશકતારૂપ સ્વભાવનું અને શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ, શાશ્વત સુખનો અનુભવ એ સ્વાનુભવ સંપન્નતા, આત્માની ગમ્યતારૂપ ગોચરતા છે, જે અન્યને માટે અગમ્ય અગોચર છે. આ જાણવું, માણવું, અનુભવવું, વેદવું એ જ આત્માને જાણવાનો એકમાત્ર ઈલાજ, ઉપાય છે. કહેનારો કેવા બેસે તો એ આત્માને કહી શકે એમ નથી, અને સાંભળનારો સાંભળવા માગે તો એ સાંભળી શકે એમ નથી, કેમ કે એ કહેવા સાંભળવાની ચીજ નથી, પણ સંવેદવાની, અનુભવવાની ચીજ છે. લાગણી અનુભવાય છે, પણ દર્શાવી શકાતી નથી, તેના જેવું છે. એ શ્રુત કે દ્રષ્ટ નહીં, પણ અનુભૂત હોય છે. એ આનંદઘન સ્વરૂપ મહારાજા, દેવાધિદેવ, વિતરાગ, સર્વજ્ઞ, તીર્થંકર ભગવંતોના પ્રરૂપિત માર્ગે એમના ઈશાનુગ્રહના બળે મતિની ગતિ થતાં સ્વાનુભૂતિ થશે. પદનો બોધ એ છે કે નય નિક્ષેપાદિ ત્રૈકાલિક આત્મતત્વનું જ્ઞાન કરી, દ્રવ્યાનુયોગના જ્ઞાન બળે અનેકાંતવાદી, શ્યાદવાદવાદી બની ભેદોની વચ્ચે પણ નિરાગ્રહી, આત્મગ્રહી, અભેદરહી, અભેદથી અભેદ થવાનું છે. અધ્યાત્મનો માર્ગ એ પરાક્રમ અને ધીરતાનો માર્ગ છે, જેમાં એકલ પંડે દેહરૂપી ગુફામાં છુપાયેલા ચૈતન્ય તત્વને શોધવા, પામવા, અનુભવવા, ઉપયોગને ઊંડાણમાં, અતિ ઊંડાણમાં, ગહનતર, ગહનતમ, ગહરાઈમાં લઈ જવાનો છે. અત્યંત ઊંડાણમાં ઉપયોગને લઈ જતા અનાદિકાલથી અડ્ડો જમાવીને બેઠેલી રાગ દ્વેષના નિબિડ પરિણામરૂપ ગ્રંથિ વાઘણની જેમ વિફરીને આત્માને અત્યંત ભય પમાડે છે. એની પૂરી શક્તિથી તે સામનો કરે છે. ગ્રંથિના મુખમાં પ્રવેશ કરતા સાધકને અનેક ભયજનક દ્રશ્યોનો સામનો કરવો પડે છે. આ વખતે જે જરા પણ ભય ન પામતા મરણીઓ બનીને ગ્રંથિને ભેદવાનો પુરુષાર્થ કરે છે, અને તે વખતે કાં હું નહીં, કાં તું નહીં ના પ્રચંડ સંકલ્પ બળ સહિત આગળ વધે છે, તે જ વર્ષોના વર્ષોના અથાક પ્રયત્નને અંતે તેનો ભેદ કરી સમ્યક દર્શનનું વિજય તિલક આત્માના લલાટે પામે છે. આ માર્ગે આગળ વધવા પ્રચંડ પુરુષાર્થની જેમ ધૈર્ય પણ અત્યંત જરૂરી બને છે. જરા પણ અધીરતા આવે તો આ માર્ગે પાછા પડવા જેવું થાય છે. આ વસ્તુને વાચા આપતા અધ્યાત્મદર્શી પુરુષે પોતાના ગ્રંથિભેદ નામના પુસ્તકમાં લખ્યું છે કે અકામ નિર્જરામાં સકામ નિર્જરાના અંશોનું બળ ઓછું પડવાથી આત્મા અનંતિવાર ગ્રંથિભેદની નજીક આવી પાછો પડ્યો છે અને ગ્રંથિભેદ કરી શક્યો નથી. પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કર્યા પછી મોહનીયના કારણે રૂપાંતર સમજાય જે પાછો પડતો નથી, તે જ ગ્રંથિને પોચી પાડી ગ્રંથિનો ભેદ કરી સમ્યક દર્શનને પામે છે.